पक्षीराज संत सहज स्वभाव खगराया, संत सहहि दुख परहित लागी। संतनो सहज स्वभाव एनो श्वास श्वास एक श्वास ले ते पण पर उपकार ने माटे बीजा ने माटे जीवतो हो। संतनो जीवन साधुनो जीवन मात्र पोताने माटे न होय, એનો એક એક શ્વાસ અન્યને માટે, જેમ ધૂપ સળી છે બળતી જાય, ધુમાડો કાઢતી જાય, સુગંધી આપતી જાય, પણ એનું જે બળવું છે એ બળવું જ પરહિત। સંત સહજ સ્વભાવ આ પર ઉપકાર કરવો એ તો અગરબત્તીની માફક જાતે બળીને પણ બીજાને સુગંધી આપે, સહજ સ્વભાવ અને સંત સહય દુઃખ પરહિત લાગી, સુગંધી અન્યને દેવા તમે જાતે બળી જાજો। પારકાનું હિત કેમ થાય એટલું જ ઈચ્છે। પેલા વીંછીની વાત કરી હતી કે ભલે ત્રણ ત્રણ વાર દંખ આપી ગયો દઈ ગયો, દુખી થાય સંત, આમ ઝટકો વાગે અને એકદમ આમ તરછોડે જાય, છૂટી જાય નીચે હાથમાં, ફરી પાણીમાં પડે, છતાં એને પકડી રાખે, બહાર કાઢે, પર દુઃખ હિત, ક્યાં બિચારો છે હમણાં ડૂબી જશે ને મરી જશે, તો લાવ એને બચાવી લઉં, બચાવી લઉં। સંત સહય દુઃખ, કે ભલે એ અસજ્જન છે પણ મારે શા માટે કરવું। તુલસીદાસજીએ પણ માનસની શરૂઆતમાં પોતાના સંત સ્વભાવનું દર્શન કરાવ્યું, બંદવ સંત સમાન ચિત, હિત અનહિત નહીં કોઈ, અંજલિ ગત શુભ સુમન જીમી સમ સુગંધ કરવી। અંજલિ હાથમાં પુષ્પ હોય અને એ પુષ્પ ખોબામાં લીધા હોય, બંને હાથને સુગંધી આપતા હોય, પણ એમાંથી એક હાથે એને છોડ ઉપરથી ચૂંટવાનું કામ કર્યું હોય, તોડવાનું કામ કર્યું હોય, અને બીજા હાથે એને આશ્રય આપ્યો હોય, તો એ બંનેને સુગંધી આપે। ફૂલો છોડ ઉપરથી તોડનાર હાથને પણ સુગંધી આપે અને જેણે હાથમાં રાખ્યું સ્થાન આપ્યું એ હાથને પણ। એટલે તુલસીજી કહે, બસ બંદવ સંત અસજ્જન ચરણા, હું સંતને પણ પ્રણામ કરું છું અને અસંત જે દુર્જન છે એને પણ પ્રણામ કરું છું, શી જરૂર હશે। તુલસીદાસજીએ વંદના કરી આગળ તો સંતને પણ વંદન અને અસંત અસાધુ દુર્જનને પણ વંદન, સજ્જનને પણ વંદન, આવું કેમ કર્યું શીખવે। પણ એની અંદર પણ જેમ આપણે પેલું કહ્યું હતું ને, ગરીબાઈનો સદુપયોગ એમ દુઃખનો દુર્જનનો પણ એનો સદુપયોગ, એની અંદર પણ સદગુણ જોવો। તો બંદવ સંત અસજ્જન ચરણા, આમ કેમ કરવું છે, બંનેને પગે લાગે છે, તો જેમ બંનેને વંદન કરી, બંદવ સંત અસજ્જન ચરણા દુઃખપ્રદ ઉભય બીજ કછુ બરના, બંને દુઃખ આપનારા છે, દુર્જન તો દુઃખ આપે છે પણ સાધુ સજ્જન પણ દુઃખ આપે। મિલત એક દુઃખદારન દેહી, બિછરત એક પ્રાણ હરી દેહી। દુર્જન મળે તો દુઃખી થવાય કે આવ્યો, હામો મળ્યો, ક્યાં મળ્યો, એ દુર્જન દુઃખ આપે, અને સજ્જન જ્યારે આપણા બધાની વચ્ચેથી વિદાય લે ને ત્યારે એટલો દુઃખી કરી નાખે, એટલા દુઃખી કરે કે બિછુરત એક પ્રાણ હરી લે, આમ જાણે દિલમાંથી આમ અંદરથી પ્રાણ ના નીકળી જતા હોય એટલી વેદના, એટલી યાતના આપી જાય. એક તો મિલત એક દુઃખ તારું દે, એક આવે તો માત્ર દુઃખ જ આપે. પણ સંતનો જયારે વિયોગ થાય ને ત્યારે અંદરથી જાણે કે પ્રાણ ઉડી જશે, હમણાં બિછુરત જેનો વિયોગ આમ પ્રાણ નીકળી જાય, અરે આ બાપજી ગયા એના કરતા અમે ગયા હોત તો કેવું સારું, કેટલી યાતના હતી, કેટલું દુઃખ હતું, કેટલા વિયોગ લાગતો. તો પર દુઃખ હેતુ એમાં પણ દુઃખનું કારણ બને છે. સંત પણ વિયોગ એ દુઃખનું કારણ બનાવે. મળે ત્યારે તો ખૂબ આનંદ થાય કે ઓહો મારા જીવનમાં, મારા જીવનને આગળ એક સંત સંત પ્રાપ્ત થયા, આવા મહાન સંત પ્રાપ્ત, એનો આનંદ, ખૂબ આનંદ થાય. પણ એ જયારે વિયોગ થાય ને અસહ્ય વેદના, એની પીડા સહન કરવાની ભયંકર મુશ્કેલ થઈ પડે. તો એના માટે કહ્યું એ સંત સહજ સ્વભાવ, સંતનો સહજ સ્વભાવ છે બીજાને સુખ આપવું, બીજાને ખૂબ જ સારી રીતે એના જીવનને પોષવું. અને એટલા માટે દુઃખ સુખ આપનાર સંત અને અસજ્જન બંનેને વંદના કરી દીધી. જેમ પુષ્પ તોડનાર હાથને પણ સુગંધ આપે, અને જેણે આશ્રય આપ્યો તોડ્યા પછીથી એને પણ સુગંધી આપે. એટલે સંત સહજ સ્વભાવ, આ તો પુષ્પ જેમ સંતના જેવો સ્વભાવ છે, બંનેને સુગંધ આપે. સંત સહય દુઃખ પરહિત લાગે, બીજાનું હિત કેમ થાય, અહિત નહીં, પરહિત પર દુઃખ હેતુ અસંત અભાગ, બંનેના ભેદ પાડ્યા કે સાધુ કોને કહેવાય, સજ્જન કોને કહેવાય અને દુર્જન કોણ, સાધુ અને અસાધુ, સંત અને અસંત કોણ કોણ, કે જે પારકાના દુઃખનો ભાગીદાર બને, પારકાની પીડા પોતાના શરીરે લઈ લે, આનું દુઃખ છે મારા દૂર કરો, અને જે ભલે જે કિંમત ચૂકવવી પડે તે આપી, એમ કરીને પર દુઃખ હિત લાગી સંત દુઃખ સહાય. પારકાનું હિત સમજીને પણ સંત જીવન પોતાના જીવ પોતાનામાં સ્વીકાર કરી લે, એ દુઃખ હું લઈ લઉં. પણ પર દુઃખ હેતુ અસંત, પણ જે દુર્જન છે, જે દુષ્ટ છે, એ બીજાને દુઃખ આપવા વાળો અભાગ્યો, પોતે તો દુઃખી હોય તો હોય પણ બીજાને પણ સુખી ન થવા દે, કે બીજો દુઃખી કેમ થાય, એ જ એનો વિચાર હોય. ઘણા માણસો ફરિયામાં છે, જોજો સવારમાં ઉઠીને એક વાર કોઈની આખા ફરિયામાં કોઈ જોડે ઝઘડે નહીં ને ત્યાં સુધી એનો દાડો પૂરો ના થાય, નકામો જાય, એનું ખાધેલું ના પચે. કોઈને કોઈની જોડે લડે જ, અને કંઈક પણ સારું કામ થતું હોય ને તો વચ્ચે એવું આડું લાકડું નાખી આવે કે પેલાનું કામ બગડે જ. જેમ સરસ મજાનો રસોઈને દૂધપાક થયો હોય અને પીરસાયો હોય અને એની અંદર માખ આવીને પડી જાય, શું કરવું પડે, એને ફેંકી દે. તો એમ પર દુઃખ હેતુ એ અભાગ્યો, પોતે તો મરે તો મરે પણ બીજાને ભલે આને મારીશ, ભલે હું મરી જઉં, આત્મઘાતીઓ છે, ફૂરચે ફૂરચા ઉડી જાય એના, પણ એમ કે બસ હું મરું, જાણીજો ને મરે પણ બીજાને પણ મારીશ. આ આ અસંત, આ રાક્ષસ, આ દુર્જન પર દુઃખ હેતુ પોતે જાતે મરવા તૈયાર થાય, જેમ માખ મરવા તૈયાર થઈ દૂધમાં કે દાળમાં કે ગમે એમાં પડે પછી મરી જીવે તો નહીં, મરી જાય. તો એ અભાગ્યો, એને અભાગ્યો એટલા માટે કહ્યું કે પારકાને દુઃખ આપવા માટે એ સર્જાયો હોય, અને બીજો પોતે મરે મરતો જાય ને મરતો જાય, પર દુઃખ હેતુ पहला बात करी थी ना, चलो आखा आखा गाम ने हैरान कर दो, तो मरती वक्त कहीं गयो कि मैं पाप कर्या छे, मारी भूल थई गई छे, तमे गाम वाला एम करजो, बीजा बीजा गामना स्मशान अंदर मारो अग्नि संस्कार करजो, અને તમને બધાને હેરાન કર્યા છે, સજા કરી કરવાની, મોઢામાં હળકતું લાકડું ખોસી ઘાલજો અને પછી ઉંચકીને લઈ જજો, આખી જિંદગી ગામને હેરાન કરેલું. પર દુઃખ હેતુ અસંત અભાગી, એ દુર્જન અને અભાગ્યો બધાને દુઃખ આપે. તો બધાને વાત સાચી લાગી, ગામડાના માણસો હતા, તે ગામના સ્મશાનમાં મૂકીને બીજે ગામ સ્મશાનમાં લઈ ગયા એને સંસ્કાર કરવા માટે, મોઢામાં હળકતું ખોરિયું નાખી. અને ત્યાં આગળ એક માણસે જોયું, બે બે માણસને કહ્યું, જોયેલા બહાર બીજા ગામના આવ્યા છે, સંસ્કાર કરવા આવ્યા છે, અને પેલા મરદાના મોઢામાં જીવતું ખોરિયું નાખ્યું છે, ચોક્કસ આ લોકો મારીને આવ્યા, ખૂન કરીને આવ્યા છે. પોલીસને ખબર આપી, જેટલા આવ્યા હતા બધાને પકડીને જેલમાં ઘાલી દીધા. એ તો મર્યો મર્યો, જીવતા જીવતે જીવતા તો દુઃખ આપ્યું હતું, પણ મરતા બધાને હેરાન કરતો ગયો. પર દુઃખ હેતુ અસંત અભાગી, આ અભાગીઓ મર્યા પછી એના સ્વભાવ પ્રમાણે આખા ગામને હેરાન કરવામાં છોડ્યા નહીં. આ છે તો પર સંત સહય દુઃખ પરહિત લાગી. સંત બીજાને બીજાનું દુઃખ લઈ લેવાની અંદર પોતે દુઃખી થાય, અને અભાગ્ય પેલો દુર્જન બીજાને દુઃખી કરવા માટે પોતે પણ દુઃખી થવા માટે તૈયાર. મર્યો ને તમારા સ્મશાનની અંદર મેં સંસ્કાર કરશો નહીં, તમારું તમારું સ્મશાન અભડાશે, બીજા ગામમાં કરજો. અક્કલ કેવી પોતે છે કે આ લોકોને જીવતા જીવતા તો શાંતિથી રહેવા દીધા નહીં, હેરાન કર્યા, પણ મર્યા પછી યાદ રાખે, આખું ગામ ઇતિહાસમાં લખે કે આવો એક મળ્યો તો ગામમાં માથાનો, કે મર્યા પછી આખા ગામને દુઃખ છોડી નતું દુઃખી કર્યા. તો પર દુઃખ હેતુ અસંત અભાગ, એ માણસ કેવો અભાગ્યો, આ લોકમાં દુઃખી તો દુઃખી, બધાને દુઃખી કરી ગયો, પણ પરલોકમાં દુર્યોધનનું શું થયું, અહીંયા દુઃખી ને ક્યાંય દુઃખી. જો દુર્યોધનનો ને એક જ વિચાર સારો હોય, ભગવાન કૃષ્ણની વાત માની લીધી હોત અને વહેંચી લીધું હોત, તો આજે આ 5000 વર્ષ પછીથી આપણી જે અવદશા છે, શક્તિહીનતા, ભીરુતા, કાયરતા, પશુતા, કે મુગે મોડે બધું જ સહન કરી લેવાનું, એ જો દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર બે સમજી ગયા હોત ને, તો ક્ષત્રિય શક્તિ નાશ ન પામી હોત, અને આજે આ ભારત દેશ આવો નબળો, શક્તિહીન, કે કોઈ પણ જાતનું એનો પ્રતિકાર કરવાની શક્તિ જે આજે નથી, એનું કારણ છે દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર. કે તે વખતે 18 કરોડો ક્ષત્રિયો એની અંદર, અને આપણી રાષ્ટ્રની જે ક્ષત્રિય ક્ષાત્ર શક્તિ હતી એ ખતમ થઈ, અને એનું પરિણામ આજે પણ ભોગી રહ્યા છે. પર દુઃખ હેતુ અસંત અભાગી, 5000 વર્ષ પછી પણ એ અભાગ્યા દુર્યોધનને લીધે આ દેશ આજે દુઃખી થતો.